સોનગઢમાં પૂજ્ય ભાઈશ્રીનું સમયસાર 320 ગાથા ઉપર પ્રવચન.
એ વ્યવહાર અનુકૂળ છે, તિરસ્કાર એ વ્યવહાર નથી, એ પ્રતિકૂળ છે. તમે દર્શન થવા માટે ભગવાન આત્મા, આ તો બધી મોક્ષ ની મંડળી ભેગી થઈ છે ને ગુરુદેવે કહ્યું ને, આ મોક્ષ એટલે મોક્ષ ની મંડળી. અને ન્યાલચંદભાઈ સોગાની ન કહ્યું કે ઇધર કે અધિકાંશ જે મોક્ષ જાને વાલા હૈ, ઇધર કે એટલે પૂજ્ય ગુરુદેવ ના જે ભક્તો છે એમાંથી અધિકાંશ, ઘણા થોડા નહીં અધિક ઘણા જેઓ મોક્ષ જવા, કેમ કે જેને ભેદ જ્ઞાન ની ઉપયોગમાં એ સરાય ચડાવે છે કે રાગ ભિન્ન ને જ્ઞાન ભિન્ન, શુદ્ધ પર્યાય પણ કથન ચીજ ભિન્ન એવો વિચાર ચાલતો હોય એને ભાઈ સત ઘૂંટાતું હોય અને સત ની પ્રાપ્તિ થાય થાય ને થાય જ ન થાય એનો પ્રશ્ન જ નથી. આહા, ન થવાની વાત અહીંયા છે નહી. કે છે કે તે પર્યાય કથન ચિત ભિન્ન છે. શા માટે ભિન્ન? ભાવના રૂપ હોવા. શુદ્ધ પારણારિક ભાવ તો ભાવના રૂપ નથી. જો તે પર્યાય એકાંતે, હવે જેને દોષ લાગે છે એકાંતે અભિન્ન નો સર્વથા અભિન્ન, પર્યાય ને દ્રવ્ય સર્વથા અભિન્ન, દ્રવ્ય ને પર્યાય જુદા હોય, એ તો એક સત છે, એક સત ના બે ટુકડા ન કરો. આ ભાઈ ટુકડા કેરા વિના જપો નહીં થાય. અને ટુકડા એ 2 મીટર નું કાપડ પણ નહીં પહેરાય, અને ટુકડા કરીશ તો પણ એ ઉડાશે નહીં, પાછું એને હાંધવું પડશે પ્રમાણ થી, નહીં થી ટુકડા કર ને પ્રમાણ થી એને સાંધ. પણ એ સાંધો એવો છે કે દ્રવ્ય પર્યાય નું કથન ચિત અભિન્ન પણ છે, એ સાંધો ઝીણો એવો છે કે દ્રવ્ય ને પર્યાય બેન હોવા છતાં પણ અભેદ ની નજર થી એ ભેદ હોવા છતાં ભેદ દેખાતો નથી, એવું ઝીણો ભેદ છે. અડેમ છે પણ અડતી નથી, પર્યાય પર્યાય અડે છે પણ અડતી, પર દ્રવ્ય તો સ્પર્શ કરતું જ નથી, એની વિવિક્ષા તો અહીંયા છે જ નહીં. રાગ ની વાત તો દૂર રહો, રાગ ની વાત તો અત્યારે અહીંયા આ પ્રકરણમાં અત્યારે આચાર્ય ભગવાન યાદ કરતા નથી, કેમ કે મોક્ષ નું કારણ રાગ નથી. અહીંયા મોક્ષ નું કારણ તો શુદ્ધ પરિણામ લેવા છે, ત્રિકાળી દ્રવ્ય પણ નહીં અને ઉદય ભાવ પણ મોક્ષ નું કારણ નહીં. મોક્ષ ના કારણભૂત 3 પ્રકારના પરિણામ કહેવા છે. પર્યાય સર્વથા અભિન્ન માનતો, તું માનતો હો તો એ તારી માન્યતા છોડી દે, જે ખોટી છે વાત. અભિન્ન હોય તો સર્વથા એકાંતે અભિન્ન હોય તો એમાં કથન ચિત નું તને જ્ઞાન ન થાય, અને એકાંત ઉપર ચાલ્યો જાતો હો તો એ મિથ્યા નહીં થઈ ગઈ. નહીં ન રહી એકાંતે શુદ્ધ પારણામિક થી અભિન્ન હોય તો, એટલે કે તને અભિન્ન લાગતી હોય તો સાંભળ, તારા આ અભિપ્રાય માં શું દોષ આવી જાય એ સાંભળ. અભિન્ન હોય તો મોક્ષ નો પ્રસંગ બનતા, મોક્ષ ની પર્યાય જયારે પ્રગટ થાય છે ત્યારે આ મોક્ષ માર્ગ ની પર્યાય નો વ્યય થઈ જાય છે, સંવર નિદ્રા ની પર્યાય નો વ્યય થાય છે, અને સંવર નિદ્રા ના ધર્મ ના પરિણામ ને આત્મદ્રવ્ય થી સર્વથા એકાંતે અભિમાન, તો મોક્ષ ની પર્યાય નો ઉત્પાદ થાય ત્યારે મોક્ષ માર્ગ નો વ્યય થાય, અને વ્યય થવા વાળી પર્યાય ને તું દ્રવ્ય થી સર્વથા એકાંતે અભિન્ન માની લ્યો છો, તો પર્યાય ના નાશે દ્રવ્ય નો નાશ થશે તો મોક્ષ થશે. બહુ ગાગર માં સાગર છે, આની અંદર માલ બહુ ભર્યો છે, આ દિવસ આ ગાથા ચાલી છે ગુરુદેવ, સમજાયું તો આપણને? શરૂઆતમાં તો આપણે પણ આપણી જ્ઞાન ની પકડ પણ ઓછી હોય ને. ધીમે ધીમે પછી તો સોનગઢમાં ગાથા ઘણી વાર ચાલી, બાર ગામ પણ આ ગાથા લેતા હતા, મુંબઈ આદિમાં પણ લીધી. અને પાના લઈને ફતેપુર ગયા. ફતેપુર બાહુભાઈ બીમાર હતા, તાવ આવતો હતો, ઉતરતો નતો. કોઈ કુદરતી યોગાનુયોગ ચમત્કાર થઈ ગયો, ગુરુદેવ આવવાના ખબર મળ્યા કે પાના લઈને આવે છે. ગામમાં ખબર પડી કે એના ગુરુ પાના લઈને આવે છે. ભાઈ દવાના સોનાના પાના વરખ વાળા બનાવેલા આવે છે ને, પાના લઈને આવે છે. કુદરતી બનાવેલો જ્યાં એ સીમાડામાં, ફતેપુર ના સીમાડામાં એનો પગ આવ્યો ત્યાં વા તાવ ઉતરવા માંડ્યો. ગામમાં આવ્યો તો તાવ આ ઉતરી ગયો, ત્રણ વિનાથી તાવ ઉતરતો નતો. યોગાનુયોગ છે એ તો એની પર્યાય થવાની હોય તે થઈ છે, એને આમ થયું આમ યોગાનુયોગ જ્ઞાન કરાવે છે. પ્રભુભાઈ હોકારો દીધો સાક્ષાત. ચંદુભાઈ કે પ્રભુભાઈ ગુરુદેવ પધાર્યા, ગુરુદેવ પધાર્યા. સાવ બેઠું તો સાવ બિલકુલ, અને ફટ હોકારો દીધો. આ નજરે જોયેલી વાત છે. હા હા, હાથ આમ ઊંચો થઈ ગયો, હાથ જરાક ઊંચો થઈ ગયો. હા હા હા, યુગાન યોગ છે. એમાં પાના છે, પાના મિથ્યા તો નો ઝેર ઉતારી નાખે ઉપાનું છે. કરતા બુદ્ધિ નું ઝેર હું કરું એ જ જ્ઞાનતા સકટ નો બાર જેમ સ્વાનતા. હા હા, એ જ્ઞાન છે. એ થતી ક્રિયાને જાણે પણ થતી ક્રિયાને કરે નહીં. અરે પરની જળને ચેતનની ક્રિયાને તો કરે નહીં, પણ પોતાના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ના જે જ્ઞાન ક્રિયા ભ્રમ મોક્ષ એવી જે ક્રિયા થાય છે એનો પણ કરનાર નથી, હું જાણનાર છું. વ્યવહાર ને કરનાર કેવાય, મારે ફરી ફરી ને કેવું પડે છે. પણ એક વાર નિશ્ચય નહી કરનાર નથી, એના ભાવને તો તું પકડી લે તો નિશ્ચય પૂર્વક ના વ્યવહાર નું જ્ઞાન સાચો થશે તને ભાઈ બાપુ. આહા, એ તો જયારે એને અનાદિ કાળ થી મિથ્યા દ્રષ્ટિ છે ને, દ્રવ્યાર્થિક ને એની આંખ જેની વીજેલી છે, અને પર્યાર્થિક ને એની આંખ જેની ઉગાડેલી છે, એને આચાર્ય ભગવાન સમ્યક દર્શન ને પ્રગટ થવા માટે આત્માની દશાની વાત કરે છે. અરે પ્રભુ એક વાર મારી વાત સાંભળ. હા હા હા, કે પરને જાણવાની માટે તો તારી પાસે આંખ જ નથી કે અમે કહીએ કે બંધ કરી દે. આ ગુરુદેવ ના શબ્દો છે, મારા ઘરની વાત નથી. પ્રવચન સાર ની 114 નંબર ની ગાથા, એના ત્રણ વ્યાખ્યાન થઈ ચુક્યા છે સોનગઢ માં. એની ટેપ છે, ત્રણ વખત સાંભળી હમણાં રાતના 12 વાગ્યા સુધી. પ્રભુ અમારી વાત એક વખત સાંભળ, તારા લક્ષમાં લે, તારું હિત થશે. તારા હિતને માટે જ્ઞાનીઓ કે છે, આ કોઈ પક્ષ કે વાળાની વાત નથી. કે એને સામાન્ય ને વિશેષ એવું જે આત્માનું સ્વરૂપ છે એને અવલોકન કરનારા બે જ ચક્ષુ છે, એની પાસે બે આંખ છે. એક વિશેષ ને અવલોકન કરનારી પર્યાર્થિક નયની ચક્ષુ, અને એક દ્રવ્યાર્થિક નયની ચક્ષુ જે દ્રવ્ય સામાન્ય ને અવલોકન કરે. હવે એ બે આંખમાં અનાદિ કાળથી દ્રવ્યાર્થિક નયની આંખ તારી બંધ થઈ ગઈ છે, અને પર્યાર્થિક નયની આંખ તે ઉગાડી છે, અને એ આંખેથી તું પર્યાયમાં આત્મબુદ્ધિ કરી રહ્યો છો. પર્યાયમાં અનુભૂતિ કરી લો છો. હવે પ્રભુ તારો સમ્યક દર્શન થવાનો કાળ પાક્યો ત્યારે 114 ગાથા તારી સામે આવી છે. સાંભળ કે પર્યાર્થિક ને એની આંખ તદ્દન બંધ કરી દે. ભાઈ યાદ કર્યું ને કે પર્યાય ને પર્યાય નું કરવું તો છોડ, પણ પર્યાય નું જાણવાનું, અંશ ને જાણવાનું, ભેદ ને જાણવાનું. આ હા થોડી વાર માટે તું બંધ કરી દે, પછી અમે તને ઉઘાડવાનું કહેશું. તને અમે એમ ના કહેશું, ગભરાવાની જરૂર અધીરો નથા. હમણાં તને કહેશું ભાઈ અમારે શું થશે વ્યવહાર નહીં જાણેલો ક્રિજમાન એની આ એક ઉઘાડવાનું તમે કહેશો કે નહીં? હા હા ભાઈ કહેશું, હમણાં કહેશું. તો એક વખત તો એ આંખ બંધ કરી દે. પર્યાર્થિક નહીં ની ચક્ષુ બંધ કર. એ પર્યાય ને વિષય કરનારું જે જ્ઞાન, ભેદ ને વિષય કરનારું જ્ઞાન, એની આંખ સર્વથા બંધ કરી દે. કથનચિત બંધ નહીં, સર્વથા બંધ કર. ઓર્ડર કર્યો ગુરુદેવ. એની અંદર એની ભક્તિ 114 ગાથામાં ચડી ગઈ સોંગઢમાં. પહેલેથી વ્યાખ્યાન થયું એક કલાક. બીજે થી રતિભાઈ ને ચંદુભાઈ ગયા, એમાં નામ આવ્યું. આ લોકો આવ્યા છે ને એટલે ફરીને લઈ. કે છે ભાઈ તમારું નામ છે એમાં? અસ્થિ ની મસ્તી. અસ્થિ તે દ્રવ્ય સ્વભાવ છે અને દ્રવ્ય સ્વભાવ ની મસ્તી એનું નામ સમ્યક દર્શન છે. મસ્તી એ સમ્યક દર્શન અને અસ્થિ તે સમ્યક દર્શન નો વિષય. આ શુદ્ધ આત્મ તત્વ અસ્થિ ની મસ્તી. ભાઈ પેલા હતા ને વિદ્યાર્થી, આ હા કેવા નાના નાની ઉંમરના, આ હા સમ્યક દર્શન જેવો વિષય ગુરુદેવના પ્રતાપે આ ઘટ ઘટમાં ગુરુદેવ બિરાજમાન થઈ ગયા છે. ગુરુદેવ બધાના છે, આ ગુરુદેવ સમાજના છે. હા એટલા માટે તો આ શિબિર કરી છે બધા. શું કહ્યું ભાઈ? કે પર્યાર્થિક ને એની આંખ બંધ કર, પર દ્રવ્ય ને જાણવાનું બંધ કર. એ તો અમે કહેતા નથી, કેમ કે એ ત્રણ આંખ છે ને બે જ આંખ છે તારી પાસે. પછી દ્રવ્યાર્થિક ને એની આંખ ઉઘાડ, ચક્ષુ ઉઘાડ, અને એ ઉઘડેલી આંખ વડે જો ખુદી કરે છે કે એ ઉઘડેલી દ્રવ્યાર્થિક ને એની ચક્ષુ વડે સામાન્ય ને અવલોકન કરતો, વિશેષ ને અવલોકન નહીં કરતો, એ અનુભવમાં આવી જાય છે. એ અપૂર્વ ગાથા છે. સામાન્ય ને અવલોકન કરતો અને વિશેષ ને અવલોકન નહીં કરતો. કેમ કે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં નો વિષય એકલો શુદ્ધાત્મા છે, એનો વિષય પર્યાય છે જ નહીં. એવી અલૌકિક વાતો તો ગુરુદેવના શ્રીમુખેથી ઘણી બહાર આવી ગઈ છે. સૌ સૌની શક્તિ પ્રમાણે સૌ સ્વાધ્યાય ચિંતન મનન એ બધા કામે લાગી ગયા છે. અને જરૂર પોતાના ઘરની વાત છે, એ જરૂર શુદ્ધાત્માની પ્રાપ્તિ થઈ શકે એવો કાવ છે, એવી યોગ્યતા છે અને એવી વાણી અપૂર્વ ચમત્કારિક બહાર આવી ગઈ છે. આ હા હા માટે નિરાશ ન થવું, પ્રમાદમાં રહેવું નહીં, ધીરજ થી શાંતિ થી અંદરમાં માર્ગ ગોતવો તો માર્ગ અંદરમાં મળશે, મળશે ને મળશે. વખત થઈ ગયો.
રાજકોટમાં આધ્યાત્મિક શિબિરમાં મુરબ્બી શ્રી લાલચંદભાઈ નું 7મા દિવસનું સવારનું પ્રવચન.
જૈસેનાચાર્ય ભગવાને આજથી 700 વર્ષ પહેલા બનાવી છે. એમાં શુદ્ધાત્મા નું સ્વરૂપ સામાન્ય છે. એ આત્મા નાયક હોવાથી નથી, જેમ ચક્ષુ કેવળ માત્ર દૂર રહીને જાણે પણ કઈક કરે ને ભોગવે એ ચક્ષુમાં, એનો અભાવ કરવા ભોગવવાનો ચક્ષુમાં અભાવ છે, એમ ભગવાન આત્મા જ્ઞાનમય છે. જાણવું 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 એનો સ્વભાવ છે, કરવું કરવું એનો સ્વભાવ નથી. તો એ આત્મા જયારે વેદ જ્ઞાન કરીને જ્ઞાનમય આત્માનું જ્ઞાન જેને થાય છે, જ્ઞાનમય આત્માનું જ્ઞાન જે થાય તે જ્ઞાન ના પરિણામ આત્માથી કથનચિત ભિન્ન છે. દેહાદી તો આત્માથી સર્વથા ભિન્ન છે. આઠ કર્મ ના પરિણામ એ તો આત્માથી સર્વથા ભિન્ન છે. રાગાદી ના જે પરિણામ એ પણ આત્મા ના સ્વભાવ થી સર્વથા ભિન્ન છે. કેમ કે તે મન વાણી કર્મ કે રાગ એના દ્વારા આત્મા નું જ્ઞાન થતું નથી, તેથી તે શુદ્ધાત્મ તત્વ થી સર્વથા ભિન્ન છે. શાસ્ત્ર ના જ્ઞાન થી પણ આત્મા નું જ્ઞાન થતું નથી, તેથી શાસ્ત્ર નું જ્ઞાન પણ આત્મા થી સર્વથા ભિન્ન છે. એમ સર્વજ્ઞ ભગવાને સમયસાર ની 31 નંબર ની ગાથા માં ફરવાયું કે પ્રભુ એક વાર તું તારી વાત સાંભળ, કે આ જે રાગાદી છે એ તો આત્માને પ્રસિદ્ધ કરતું નથી, આંધળા છે ભાવ, એ તો આત્માથી સર્વથા ભિન્ન છે. પણ શાસ્ત્ર નું જ્ઞાન એ જ્ઞાન પણ આત્માને પ્રસિદ્ધ કરતું નથી, તેથી તે ભાવ ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય ના વિષયો અને દ્રવ્ય ઇન્દ્રિય એનાથી આત્મા સર્વથા ભિન્ન છે, ઉપાદ છે. કેમ કે શાસ્ત્ર જ્ઞાન આત્માને જાણતું નથી, ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા જણાતો નથી, અનુભવમાં આવતો નથી. શાસ્ત્ર જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, બહિર્મુખ જ્ઞાન એને સર્વજ્ઞ ભગવાને જ્ઞેય કહ્યું, એનું જ્ઞેય કહ્યું, એનું ખરેખર નામ જ્ઞેય છે. વ્યવહાર નહીં એને જ્ઞાન કહે છે, નિશ્ચય નહીં એને જ્ઞેય કહે. ઇન્દ્રિય જ્ઞાન સ્વભાવે અભિજ્ઞાને આત્મામાં બાદ બધી છે, બહાર આવી ગઈ છે. એ શાસ્ત્ર જ્ઞાન વડે આત્માનો અનુભવ થઈ શકતો નથી, માટે શાસ્ત્ર જ્ઞાન આત્માથી સર્વથા ભિન્ન છે. જેમ રાગ વડે અનુભવ થતો નથી તેમ જો શાસ્ત્ર જ્ઞાન વડે આત્માનો અનુભવ થઈ શકતો હોય તો મારો ને તમારો આત્મા અહીંયા રંગ સુધી પૂર્વે ભણી ચીકો અનંત વાર, આપણે તો આપણા આત્મા ઉપર ઉતારવાનું છે. બીજો બીજાનું જાણે, અહીંયા પાઠ છે કે જે જ્ઞાનમય આત્માનું જ્ઞાન થયું, જે જ્ઞાયક આત્માનું જ્ઞાન થયું, શુદ્ધાત્માનું જે જ્ઞાન થયું તે પણ શુદ્ધાત્માથી કથનચિત ભિન્ન છે. શાસ્ત્ર જ્ઞાન તો સર્વથા ભિન્ન, ભાવ કર્મ તો સર્વથા ભિન્ન, કર્મ ને નો કર્મ તો સર્વથા ભિન્ન. કેમ કે એ આ
આત્માને પ્રસિદ્ધ નથી કરતો, જળ ચેતનને પ્રસિદ્ધ ન કરે, રાગ આત્માને પ્રસિદ્ધ ન કરે, ને બહિર્મુખી જ્ઞાન શાસ્ત્ર નો ગાળ એ પણ આત્માનું જ્ઞાન નથી. માટે તે આત્માથી કથનથી ભિન્ન લાગુ પડતું નથી. અહીંયા તો તે પર્યાય એટલે શુદ્ધ આત્માના સ્વભાવને અવલંબને થતી શુદ્ધ પર્યાય સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ, તે પરિણામ આત્માથી કથનથી ભિન્ન છે કે જે આત્માને પ્રસિદ્ધ કરે છે, આત્મા આશ્રિત છે. અલૌકિક વિષય સાગર માંથી સાગર જેમ જેમ ઓલા અબરખના પડ જેમ જેમ અબરખના પડ કાઢતા જાઓ એમ તેમ એટલું ને એટલું લાગતું જાય, કેમ કે આછા પડ હોય ને, પડ આછા હોય. એમાં ભગવાન આત્મા ભાવો બ્રહ્માંડ ના અંદર ભર્યા, ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ અને એને દેખાડનાર સમયસાર શાસ્ત્ર એ છે કે તે પર્યાય. બીજી પર્યાયની તો અમે વાત કરતા નથી, કેમ કે એ તો આત્માને પ્રસિદ્ધ કરતા નથી. જે પરિણામ એ પરિણામ તો આત્માના જ નથી, પણ જે પરિણામ શુદ્ધ આત્માને પ્રસિદ્ધ કરે છે તે પરિણામ પણ અપરિણામી એવા આત્મદ્રવ્યથી કથનથી ભિન્ન છે. તે પર્યાય શબ્દ વાપરો છે ને, એટલે ઉપર નો જે ચાલે છે પાઠ એના ઉપર અનુસંધાન. તે પર્યાય શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્યથી શુદ્ધાત્મ દ્રવ્યથી વિકાસ સામાન્ય એકરૂપ સ્વભાવ જે છે એને આશ્રય થયું જે વિશેષ પરિણામ અતિન્દ્રિય જ્ઞાન સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ એના વિશેષ છે. એનો વિશેષ છે કેમ કે વિશેષ એ સામાન્ય પ્રસિદ્ધ કર્યું, છતાં એ સામાન્ય થી વિશેષ કથન થી ભિન્ન છે. પ્રગતિ પર્યાય કથન થી ભિન્ન છે. કેમ? એનું કારણ શું કે ભાવના રૂપ છે એ પર્યાય. શુદ્ધ પારિણામિક તો ભાવના રૂપ નથી, એ તો ભાવરૂપ છે, ટીકા ભાવરૂપ છે. જો તે પર્યાય એકાંત શુદ્ધ પરિણામિક પારિણામિક થી અભિન્ન હોય તો હવે એક ન્યાય આપે છે કે એ પરિણામ તે પર્યાય અહીંયા ઇન્દ્રિય જ્ઞાન ને રાગ ની વાત તો અહીંયા છે જ નહીં. કેમ કે જે પરિણામ આત્માને પ્રસિદ્ધ નથી કરતા એ પરિણામ તો આત્માથી સર્વથા ભિન્ન છે. વિષય બહુ સારો સમજવા જેવો છે. અંદરના ઊંડાણના ભેદ જ્ઞાનની વાત કરીને શુદ્ધ આત્માનું લક્ષ કરાવવું છે, પ્રયોજન છે. તે પર્યાય તે પરિણામ જે પ્રગટ થયા આત્માને આશ્રયે અને કથનથી તે આત્માથી અનન્ય પણ છે, કથનથી તે તાદાત્મ પણ છે, ક્ષણિક તાદાત્મ, તો પણ એ પર્યાય તે પરિણામ ભગવાન આત્મદ્રવ્ય થી કથન થી ભિન્ન છે. કેમ? તે જો એકાંત અધીન હોય તો સંવર નિગ્રહ ના પરિણામ હો સંવર નિગ્રહ ના પરિણામ પણ જો સર્વથા એકાંતે આત્મા થી અધીન હોય તો મોક્ષ પ્રગટ થતા મોક્ષ માર્ગ નો વ્યય થતા મોક્ષ માર્ગ નો વ્યય થતા એ પરિણામ થી દ્રવ્ય સર્વથા એકાંત અભિન્ન હોય તો પરિણામ ના નાશે દ્રવ્ય નો નાશ થઈ જાય. પણ પરિણામ નો નાશ થાય છે છતાં દ્રવ્ય નો નાશ થતો નથી, એ હેતુ ન્યાય આપીને કહે છે કે કથન થી ભિન્ન છે. એ પર્યાય એકાંતે સર્વથા શુદ્ધ પારિણામિક થી અભિન્ન હોય તો મોક્ષ નો પ્રસંગ બનતા એટલે મોક્ષ પર્યાય પ્રગટ થતા મોક્ષ માર્ગ તો નાશ થાય છે. મોક્ષ પ્રગટ થતા મોક્ષ માર્ગ તો નથી. અને એ મોક્ષ માર્ગ ના પરિણામ તારી શ્રદ્ધામાં એમ રાખ્યું છે પરિણામ આત્મા થી સર્વથા એકાંત અભિન જ હોય એમ જો તારા શ્રદ્ધામાં છે તો તારી શ્રદ્ધા ખોટી છે. શ્રદ્ધા હાચી નથી, જ્ઞાન હાચું નથી, બધું ખોટું છે. મોક્ષ નો પ્રસંગ બનતા આ ભાવ ના રૂપ મોક્ષ કારણભૂત પર્યાય, મોક્ષ ના કારણભૂત પર્યાય. આહા, મોક્ષ નું કારણ નથી ને બંધ નું કારણ છે, એ પરિણામ તો આત્મા થી સર્વથા ભિન્ન છે. પણ સર્વથા આવતો છે. હા ભાઈ, હા, રાજ તો સર્વથા ભિન્ન, પણ શાસ્ત્ર નું જ્ઞાન નો ઉગાર સર્વથા ભિન્ન છે. તું અભિન્ન માની બેઠો છો ને એ પરિણામ માણા છે ને હું એનો કરતા છું એમ, એ પરિણામ માં રાગ અને ઇન્દ્રિય જ્ઞાન માં એકતા કરીને બેઠો છો. પણ એ પરિણામ કે ભગવાન આત્મા સર્વથા ભિન્ન છે. પરિણામ તારા નથી, એ પરિણામ માં મમતા ન કર. અરે આત્માને પ્રસિદ્ધ કરનારા જે પરિણામ છે સંવર નિરાના, એ પણ આત્મા થી કથન થી ભિન્ન છે. પણ એ એકાંતે જો અભિન્ન માનતો મોક્ષ થતા મોક્ષ ની પર્યાય નો નાશ થતા અંતરીયો નાશ થઈ જાય. પણ મોક્ષ કારણભૂત પર્યાય નો વિનાશ થતા, પર્યાય નો નાશ થતા, સોના ની અવસ્થા નો નાશ થાય એનો ઘાટ બીજો કરવો હોય તો પર્યાય નો અભાવ કરવો પડે. હવે એ જે ઘાટ ની પર્યાય છે, ચેન કરાયો ચેન અને પછી ચેન માંથી પહોંચી કરવી હોય તો ચેન ની જે પર્યાય છે એ સોના ના પરિણામ, સોના થી સોના ના પરિણામ કથન થી ભિન્ન છે. જો સર્વથા અધીન હોય તો ચેન ની પર્યાય એનો અભાવ થતા સોના નો નાશ થઈ જાય તો કોઈ બીજો ઘાટ કરાવે નહીં. આપણે બીજો ઘાટ નક્કી કરાવો, આ ઘાટ થી ચલાવો. પણ બીજો ઘાટ થવા છતાં પણ સોના નો કયો પ્રિય છે સોનું તો નાશ થતો નથી. તેથી અનુભવ થી સિદ્ધ થાય છે કે સોના ના પરિણામ સોના થી કથન થી ભિન્ન છે. એમ ભગવાન આત્મા ના આશ્રય થતા સંવર નિજરા ના પરિણામ પણ એ કથનથી ભિન્ન છે. સર્વથા અભિન્ન માનીશ તો પરિણામ ના નાશે દ્રવ્યો નાશ થતા નાશ થાય આત્મા નો. મોક્ષ થતા આત્મા જ રીએ નહીં તો કોનો મોક્ષ થાય? પછી આત્મા જ ન રીએ અસ્તિત્વ રૂપે, માટે તેનો વિનાશ થતા સુર પારણા ની પણ વિનાશ ને પામે, નાશ ને પામે. પણ એમ તો બનતું નથી. પણ એમ બનવું અશક્ય છે. પરિણામ નો નાશ થાય છતાં આત્મા અવિનાશી એવો ને એવો અનાદિ અનંત રહે છે. પરિણામ નો નાશ થવા છતાં ભગવાન આત્મા નો નાશ થતો નથી, અવિનાશી તત્વ એવું ને એવું રહે છે. કારણ કે સુદપાયનાની તો અવિનાશી છે. ન્યાય આપો કે પરિણામ નો નાશ થાય છતાં દ્રવ્ય નો નાશ થતો નથી. કેમ કે પરિણામ ક્ષણિક અનિત્ય, નાશ થવાના સ્વભાવ છે એનો. પર્યાય એક સમય ની નાશ થાય થાય ને આવે જ, અને દ્રવ્ય સ્વભાવ અવિનાશી એવો ને એવો રહે. તેથી નિત્ય ને અનિત્ય, નિત્ય એવું દ્રવ્ય, અનિત્ય એવી પર્યાય, એ નિત્ય દ્રવ્ય થી અનિત્ય પર્યાય કથન થી ભિન્ન છે. સર્વથા અભિન્ન માન તો અનિત્ય પર્યાય નો નાશ થતા નિત્ય દ્રવ્ય નો નાશ થઈ જશે, માટે એનો નાશ થતો જ નથી. માટે તો પરિણામ થી કથન થી ભિન્ન માન નાશવાન થાય છતાં હું અવિનાશી છું. દ્રષ્ટિ અવિનાશી ઉપરાજ એમ કે છે. દ્રષ્ટિ તો અવિનાશી ઉપરાજ, દ્રષ્ટિ પર્યાય ઉપરાજ ની પર્યાય નું જ્ઞાન ભલે થાય, પણ શ્રદ્ધા અવિનાશી રાજ છું. હું તો અવિનાશી છું. પર્યાય મારા આશરે પર્યાય થાય ને પર્યાય નો નાશ થાય છતાં મારો નાશ થતો નથી. કેમ કે શુદ્ધ પારિણામિક ભાવ તો ત્રિકાળ અવિનાશી છે. અજ્ઞાનમય આત્માનું જ્ઞાન એ આત્માથી કથનચિત થયું, જ્ઞાયક નું જ્ઞાન એ જ્ઞાયક થી કથનચિત થયું, જ્ઞાયક ને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન એ જ્ઞાન નો પર્યાય આત્માથી શુદ્ધ આત્માથી કથનચિત થયું છે. અને ઇન્દ્રિય જ્ઞાન તો આત્માને પ્રસિદ્ધ કરતું નથી, માટે તો સર્વથા થયું છે. અને રાગ તો અંગવ છે, માટે આત્માથી સર્વથા જૈન છે. ને દેહ મન વાણી તો પ્રગટ પણે અજીવ તત્વ છે, માટે તો આત્માથી સર્વથા જૈન છે. માણા છે ને મોહ છોડી દે, એમાં મોહ છોડી દે, આત્મા નું સાધન નથી. આત્માને અનુભવવા માટે દેહ સાધન ની કર્મ સાધન ની શુભ ભાવ ભગવાન ની ભક્તિ નો રાગ એ આત્માને પ્રસિદ્ધ નથી કરતો, માટે મારાથી સર્વથા ભિન્ન છે, માટે મારી ચીજ નથી. ભાઈ અંતર ની વાત એવી છે, સરસ આચાર્ય ભગવાને કહી, એને આપણે બરાબર સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજો વિકલ્પ ન ઉઠાવો. ઘણું વાંચ્યું હોય ને ઘણું ધારણામાં હોય એને અત્યારે આગળ ન કરતા આ અધિકારમાં આ ગાથામાં આ પારામાં જે પારો ચાલે છે એનો ને એનો સમજવાને માટે ઉપયોગ લગાવવો. એ અધિકાર એ ગાથા અને જે પારો ચાલે છે એમાં એમાં સમજવાનો ઉપયોગ લગાવે તો એ પારા નો રહસ્ય ખ્યાલમાં આવે. હવે આગળ માટે આમ થયું. આમાં બે પોઈન્ટ આવ્યા, એક જ્ઞાનમય આત્માનું જ્ઞાન, રાગનું જ્ઞાન નહીં, હો રાગના જ્ઞાન ની વાત નથી. ખરેખર તો રાગ નું જ્ઞાન થતું નથી, જ્ઞાન નું જ્ઞાન થાય. ખરેખર તો પ્રતિમા નું જ્ઞાન નથી, જ્ઞાન તો આત્મા નું થાય છે. પ્રતિમા નું જ્ઞાન થાય તો જ્ઞાન પ્રતિમા રૂપ થઈ જાય, જ્ઞાન ટેબલ નું થતું હોય છે. જ્ઞાન ટેબલ નું થાય કે જ્ઞાન આત્મા નું થાય, ત્યારે કે ટેબલ જયારે નિમિત્ત છે ત્યારે જ્ઞાન છે. એ ટેબલ ની સાથે તન્મય નથી, જ્ઞાન તો આત્મા ની સાથે તન્મય છે. થાય છે જ્ઞાન આત્મા નું, અને ભ્રમ થઈ ગયો કે મને પર નું જ્ઞાન થયું, એ ભ્રમ અજ્ઞાન છે. ત્યારે શું આ પર નું જ્ઞાન અમને થતું નથી કે ના, તને તો આત્મા નું જ્ઞાન થાય. તો એ પછી પ્રશ્ન ઉઠે, આત્મા નું જ્ઞાન થતું હોય તો અનુભવ હોવો જોઈએ, આનંદ આવવો જોઈએ. પણ આત્મા નું જ્ઞાન થાય છે તો ક્યાં સ્વીકાર? હું તો એમ માનતા જ્ઞાન નું જ્ઞાન થાય છે, રાગ નું જ્ઞાન થાય છે. તને સ્વીકાર ક્યાં છે કે ભગવાન આત્મા જણાઈ ગયો છે? જ્ઞાયક બાળ ગોપાલ સૌરે સદાકાળ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા દ્રવ્ય જણાઈ ગયું છે પર્યાયમાં. આ એમ ત્રણ વાર કહ્યું ગુરુદેવે. કોઈને એમ શંકા થાય કે પર્યાય પર્યાય ને જણાય છે, અજ્ઞાની છે, અજ્ઞાની હોય ને એ કઈ એના એના જ્ઞાન માં આત્મા ને જણાય, આત્મા જણાય તો એને સંવેદના હોવું જોઈએ. ભાઈ દ્રવ્ય જણાય છે, દ્રવ્ય જણાય છે. અહીંયા પ્રશ્ન છો ડાયરી બીમાં કે સાહેબ આ અનુભૂતિ છે, એ અનુભૂતિ માં એ અનુભૂતિ જણાય છે, પર્યાય જણાય છે કે દ્રવ્ય જણાય છે, કે દ્રવ્ય જણાય છે કેને? એક ઇન્દ્રિય આદિ બધા પ્રાણી માત્ર ને અરે અભવિને પણ. હા એમ કહ્યું. જરા વિચાર કરે તો ખ્યાલમાં આવે. હું તો આત્મા નો અનુભવ કરવા માટે નો ઉત્તમ માં ઉત્તમ રસ્તો આ છે કે જાણનાર જણાઈ ગયો છે, આત્મા જણાઈ ગયો છે, જણાય છે જ્ઞાન ની પર્યાય માં આત્મા, અને માને છે કે મને પર જણાય છે એનો ભ્રમ છે, અજ્ઞાન છે. આત્મધર્મ માં આવેલું છે હમણાં
આ વાત એ જ્ઞાનીઓ કહેલી વાત છે, પણ જરા જો ધીરો થઈને શાંતિથી વિચારે કે આ છે શું, આ મને જણાય છે, આ પદાર્થ મને જણાય છે, કે આ પદાર્થ જેની સત્તામાં પ્રતિભાસે છે જ્ઞાન જણાય છે, આનું જ્ઞાન, આનું જ્ઞાન જણાય છે, કે આત્માનું જ્ઞાન જણાય છે, કે આત્મા જણાય છે, આ કોઈનું પણ જો ઉકળી લે તો ધ્યાન થઈ જાય કે નહીં, આ જ્ઞાન કયા છે, જ્ઞાન કોણ છે, એ સિવાય છે કોણ, હે ભગવાન, આત્માની વાત એક વખત તું જોતો ખરો, એ પરિવાર ઠીક નહીં, આ એક વાત તો ચક્ષુ બંધ કર તો તને બધી ખબર, ગજબ અજબ ની વાત છે, ઉર્ધ્વ પણે તો જ્ઞાન જ જણાય છે, એ મેં તને કહ્યું, ઉર્ધ્વ પણે તો જ્ઞાન જ જણાય છે, ઘટભટ આદિ ને જાણ તેથી તેને માન, પણ જાણનાર ને માન નહીં કેવું કહીએ, હા હા હા, પુકાર કરે છે પુકાર જ્ઞાનીઓ, પણ એનો હર્ષ છોડતો નથી, એનો હથે ચડી ગયો છે ને, છોકરા કે દિયારા જેમ હોય ને, હૃદય કે તરબૂચ ની બે ચીર સરખી કરીને આપે, અને એક લાંબી હોય અને એક હોય પૂરી, એનું વજન બે નું સરખું હોય, અને દિયારા હોય ને એને ચીર હોલી આપે તો ના આ નહીં, તો આ લે તો આવી નહીં, હા હા હા, એમ ભગવાન આત્મા નું જ્ઞાન સમય સમય થઈ ગયું છે, જ્ઞાન થઈ ગયું છે મને આત્માનું, એમ ન માનતા મને પરનું જ્ઞાન થઈ ગયું છે, એને જ્ઞાકાર જ્ઞાન નો આવિર્ભાવ જ્ઞાન ભગવાન કહે છે, એને સામાન્ય જ્ઞાન નો સમય સમય ચીરો ભાવ કરે, સ્વીકાર નથી કરતો કે જાણનાર જણાય છે, અરે પણ જાણનાર જે જણાય છે જ્ઞાયક નું જ્ઞાન થાય છે, એ જ્ઞાન નો પર્યાય પણ તારા થી મારા થી, હા હા, કથન ચિત થયું છે, માટે આમ થયું, હવે એ જ્ઞાનમય આત્મા નું જ્ઞાન, એ પણ આત્મા થી કથન થી બિન ગજબ ની વાત, ઇન્દ્રિય જ્ઞાન તો તારા ઘરમાં જુઓ ને, રાગ તો આશ્રમ ના ઘરમાં ગયું અને દેહ તો અજીવ ના ઘરમાં રહ્યું, એ તો ચેતન ના ઘરમાં છે જ નહીં, એ તો સ્વચતુષ્ટી પણ બહાર ભિન્ન છે, અને આ સંયોગ બાર ના, આ બાર ના સંયોગ મારા માતા પિતા પુત્ર પુત્રી ભાઈ ભગીની ભાઈયા, હા હા, એ તારો નથી તો સંયોગ તો તારા ભાઈ ક્યાંથી થાય બાપુ, પાછો ફર પાછો ફર મારા મારા કરીને મરી ગયો છો, મારું તો એ જ્ઞાન છે, હા સહજ જ્ઞાન છે મારું છે, આ ક્ષણે જ્ઞાન પણ ખરેખર પરમાર્થ છે મારું, હા કેમ નાશ થાય છે, અવિનાશી તત્વ હું છું, અવિનાશી ને એક વખત દ્રષ્ટિમાં પકડી લે, આ અવિનાશી તત્વ ને દ્રષ્ટિમાં લેવા માટેનો આ સમય સાક્ષાત્ર છે, એક વખત અવિનાશી ને દ્રષ્ટિમાં લીધો એટલે બધું સવળું, એને શ્રદ્ધા સવળી જ્ઞાને સવળી ચારિત્ર પણ બધું સવળું થઈ જશે, માટે આમ થયું, હવે ટોટલ મારે છે, આમ નીચોડાયો સરવાળો આમ આવ્યો કે આમ થયું કે આ સુપ્રીમ કોર્ટ નો આ ઠરાવ આવ્યો કે, સર્વજ્ઞ ભગવાન ની કોર્ટ છે ને, સુપ્રીમ કોર્ટ છે, ઠરાવ શું આવ્યો, જ્ઞાની હોય એને સર્વ અધિકાર છે, એના જ્ઞાનમય પરિણામ છે, માટે એને સંપૂર્ણ અધિકાર જેને આત્મદર્શન થયું છે એ અપેક્ષા લગાવીને ગમે તે પ્રકારની વાત કરે એ બધી સત્યાર છે. પૂજાતો હોય ને માન પામતો હોય ને લાખ માણસ ને વ્યાખ્યાન આપતો હોય. કોણ કહે છે કે શાસ્ત્ર નું જ્ઞાન તે આત્મા નું જ્ઞાન? કોણ કહે છે કે શાસ્ત્ર નું જ્ઞાન તે આત્મા નું જ્ઞાન? શાસ્ત્ર નું જ્ઞાન જો આત્મા નું જ્ઞાન હોય તો શાસ્ત્ર નું જ્ઞાન થતા આત્મા નું જ્ઞાન થવું જોઈએ. પણ શાસ્ત્ર નું જ્ઞાન ના સદભાવ માં પણ આત્મા અજ્ઞાની રહી જાય છે એ પાઠ છે શાસ્ત્ર માં. ઘણી વાત છે. છોડી દે પક્ષ, ઇન્દ્રિય જ્ઞાન નો પક્ષ છોડી દે એક વાર. હું જાણું છું એ વાત છોડી દે. હું જાણું છું એ વાત છોડી દે. જેને ઉપર માં ઔક્ષમિક ક્ષૌક્ષમિક સાઈ ભાવ કયા, શુદ્ધ આત્મભિમુખ પરિણામ કયા, શુદ્ધ ઉપયોગ દશા કઈ, અને એમાં પણ ઉપર કહ્યું હતું કે ત્યારે આ જીવ સહજ શુદ્ધ પારણામિક ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય ના સમ્યક સદાન જ્ઞાન અનુચરણ નું પર્યાય પરિણમે છે. તે પરિણમન એને એ ભાવનાની વાત છે. ભાવના એટલે શુદ્ધ આત્મામાં એકાગ્ર થઈ અને એનું અવલંબન લઈને જે વિતરાગી દશા પ્રગટ થાય, વિતરાગ ભાવ પ્રગટ થાય, વિતરાગી પ્રણતિ પ્રગટ થાય, ધર્મના પરિણામ પ્રગટ થાય, પરિણામ પ્રગટ થાય, નિશ્ચય રત્ન ત્રયના આનંદદાયક અતિન્દ્રિય આનંદ નો જેમાં અનુભવ આવે એવા પરિણામ પ્રગટ થાય તેને ભાવના કહેવામાં આવે. વિકલ્પ છે ને જેમાં એકલી આકૃતા છે ભાવના નથી. એ આત્મા નું ભજન નથી, આત્માની ભક્તિ નથી, આત્માની ભાવના નથી. એ તો નિમિત્ત નું ને રાગ નું ભજન છે, એની ભક્તિ છે. જેમાં આકુલતા થાય પરિણામ ધર્મ ના નહી. જે પરિણામ આત્મા સ્ત્રીથી નાનાકુલ આનંદ નો અંદર માં સ્વાદ આવ્યા કરે નિરંતર, તે પરિણામ ને પરમાત્મા ભાવના કહે છે. આત્મ ભાવના ભાવતા લહે જીવ કેવળ જ્ઞાન, એ વાત 100% સાચી છે. પણ એ શું કઈ ભાવના? વાણી નહી, વિકલ્પ નહી, ઇન્દ્રિય જ્ઞાન નહી, પણ આત્મામાં એકાગ્રતાની જે સ્થિરતા થાય એવા સ્થિરતાના ચારિત્રના પરિણામથી કેવળ જ્ઞાન પ્રગટ થાય એને ભાવના ભગવાન કહે છે. બાકી બધું રાગ નો ભજન છે. શુદ્ધ પારણામિક ભાવ ને અવલંબનારી જ્ઞાયકને પ્રસિદ્ધ કરનાર જે ભાવના, મન વાણી નહીં મારામાં, રાગ નહીં, ઇન્દ્રિય જ્ઞાન મારામાં નહીં, હું તો ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ જ મારું અનાજનું સ્વરૂપ છે. એ મારા સ્વરૂપ નો કદી પણ નાશ નથી થતો એવો એક નિજ ભાવ મારામાં પારણા નીકળેલો છે. ભલે જળના સંયોગમાં અનાદિ કાળથી જીવો તો પણ જળ થઈ શકે નહીં. જળ ન થવા દે એવો એક પારણાની ભાવ મારામાં થતો રહેલો છે. આ ભાવમાં એક સર્જનો પારણાની ભાવ કે જે પોતાના સ્વરૂપને કાયમ માટે તેવું ને તેવું છે કાળથી આજ સુધી ભલે ભાવ કર્મ ના મધ્યમાં પૂજો હોય, મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્ર ના મધ્યમાં ભગવાન આત્મા હોય તો પણ એ આત્મા રાજ રૂપે ન થઈ શકે, અશક્ય છે. થયો જ નથી ને, હું થયો એ તો તારી ભ્રાંતિ છે. હું માન્ય એમ જો આત્મા થયો હોય તો સમ્યક નહીં કહેવાય, પણ તું માન એમ તો આત્મા થતો નથી, માટે તારી સત્તા ને જ્ઞાન ખોટી છે. ભગવાન ચૈતન્ય મૂર્તિ આત્મા મિથ્યાદર્શન મિથ્યાજ્ઞાન ને મિથ્યાચારિત ના પરાશિત પરિણામ માં અજ્ઞાની હોય ત્યાં સુધી એની મધ્યમાં રહેલો, છતાં પણ એ રૂપ થાય નહીં. અશુદ્ધતા ની મધ્યમાં રહેલો શુદ્ધ તત્વ ચૈતન્ય બિંબ એ કદી ત્રણ કાળમાં એક સમય માટે પણ એ અશુદ્ધ રૂપે થઈ શકે નહીં ને શુદ્ધ ભાવ છોડે નહીં. શુદ્ધ ભાવ નિત્ય શુદ્ધ નો નિજ ભાવ છે. ક્ષણિક શુદ્ધતા એ સંવરિયા ને મોક્ષ નો ભાવ છે. અનિત્ય શુદ્ધતા એ પણ હું ને હું તો નિત્ય શુદ્ધ છે. હું ક્ષણિક અનિત્ય શુદ્ધ પર્યાય ના રહેલો હોવા છતાં પણ એ નિત્ય શુદ્ધ પણ કાયમ રહે છે. અનિત્ય શુદ્ધ પણ એ થતો તો અનિત્ય અશુદ્ધ પણ તો ક્યાં થાય.
એમ કોવિંદ નો હીરો ભગવાન ચૈતન્ય આત્મા જ્યોત અંદર માં બિરાજમાન છે. અંધકાર માં વિચરાયેલી હોવા છતાં તે અંધકારમય જ્યોતિ થઈ શકતી નથી. અંધકાર એને અડતો નથી, એ તો પોતાનું સ્વરૂપ કાયમ રાખે. એ ભાવના શુદ્ધ પારિણામિક ને વિષય કરનારી અવલંબનારી એને આશ્રય થયેલી જે ભાવના, ભાવના એટલે એકાગ્રતા, એકાગ્ર ચિંતા નિરોધ ધ્યાનમ, જ્યાં કોઈ પણ પ્રકારની ઈચ્છા કે વાસનાનો વિકલ્પ નથી ઉઠતો અને શુદ્ધ આત્મામાં એકાગ્રથી નિર્વિકલ્પ ધ્યાનમાં વિતરાગી પરિણામ પ્રગટ થાય એને પરમાત્મા ભાવના કહે છે. એકાગ્રતા, એકાગ્રતા એટલે એકને અગ્ર કરીને ઉપયોગમાં જ્યાં ટકી જાય, એકને અગ્ર કરીને એટલે જ્ઞાયક તત્વને અગ્ર કરીને પરિણામ એમાં લીન થાય એવી લીનતાના પરિણામને ભગવાન ભાવના કહે છે. એ ભાવના, એ ભાવના તે રૂપિયા ઉષમિક આદિ ત્રણ ભાવો ઉપર થયા છે. ત્રણ ભાવો તેઓ તેઓ રાગાદિથી રહિત હોવાને લીધે એ જે સંવર નિદ્રાના પરિણામ પ્રગટ થયા એ ત્રણેય કાળ રાગથી રહિત હોય એને સંવર નિદ્રા કહેવાય. એ રાગથી સહિત નથી, ભલે જોડે બારમાં રાગ હોય, આંટા મારતો હોય, અને સંવરની પર્યાયમાં ને નિર્જરિયાની પર્યાયમાં સાધકની દશામાં થોડો બહાર રાગ ઠેખરો અસ્થિરતાનો, પણ સ્થિરતાના જે પરિણામ પ્રગટ થયા છે વિતરાગી એમાં રાગનો અભાવ છે. રાગ રહિત એ શુદ્ધ પરિણામ છે. આવું થઈ શકતું હશે સાધક અવસ્થામાં? આમાં લખે છે ને એ મેં છે તે ઔક્ષમિક ત્રણ પ્રકારના ભાવો જે સાધકને પ્રગટ થયા, ઉપસમ સમ્યક દર્શન હોવ કે ઉપસમ ચારિત્ર હોવ, ક્ષોક્ષમ સમ્યક દર્શન હોવ કે ક્ષોક્ષમ ચારિત્ર હોવ, ક્ષાયિક સમ્યક દર્શન હોવ કે ક્ષાયિક ચારિત્ર બારમા ગુણસ્થાન નું હોવ, એ સાધકના ભાવ છે. બારમા ગુણસ્થાન નો ક્ષાયિક ચારિત્ર નો ભાવ એ સાધકનો ભાવ છે. એ જે ત્રણ પ્રકારના ભાવ કયા જે મોક્ષ નું કારણ કેવું છે? અહીંયા મોક્ષ ના કારણભૂત જે ક્રિયા છે જે વિતરાગી પરિણતિ છે તે સમાસ, કઈ પણ એમાં વિકલ્પ ના રાગ એમાં નથી. પરિણામમાં કે ના સ્વાશ્રિત પરિણામમાં પરાશ્રિત રાગ નો અભાવ, સ્વાશ્રિત પરિણામમાં પરાશ્રિત કે રાગ થાય છે સાધક ને એનો એમાં અભાવ છે. એ પરિણામ આત્માના પરિણામથી, આત્મા આશ્રિત આત્માના પરિણામથી ફળ આશ્રિત આશ્રવના ભાવો એનો એમાં અભાવ છે. સંવર નિજરામાં રાગ નથી અને રાગમાં સંવર નિજરા નથી. સંવર નિજરા જ મોક્ષનું કારણ છે, રાગ બંધનું કારણ છે. ભગવાન આત્મા બંધ નું કારણ નથી ને મોક્ષ નું કારણ.
અજબ ગજબ ની લીલા છે. આ 320 ગાથા બહાર આવી તો આવી પણ નાખી. હા, કાયા પલટ થઈ ગઈ બધું, કરવટ બદલાવા પડી. કરતા માનતો નહીં પણ આ પુન પાપ નો કરતા માનતો એ પણ કાઢ્યું. એ પણ સલ્ય મારું શ્રી ગુરુએ કાઢ્યું. પણ જ્યાં 320 ગાથા આવી ત્યાં હે પરમાત્મા, હે ભગવાન, હું આ સંવાદની રાતે ભક્તના પરિણામ થાય એનો જાણનાર તું, એનો પણ ખરેખર પરમાર્થ કરનાર નથી એવો કરતા સ્વભાવની દ્રષ્ટિ દે. તો કરતા થયા સિવાય સંવાદની રાતના પરિણામ પ્રગટ થશે. અને એ ક્રિયા નો પણ કરતા નહીં રહે ને એનો પણ તું જાણનાર રહીશ. શું કહ્યું? ત્યારે તો જરાક થોડીક વાર વ્યવહાર ને યાદ ન કર. હાય હાય, અમારો વ્યવહાર જશે તો એકાંત થઈ જશે. અરે સમય કે કામ થશે સાંભળ. ગુરુ ગમે તું સમજ, તારી કલ્પના એ ચડી ગયો ને સમજતો હોય તો તારી ભૂલ થવાનો સંભવ છે. પણ માથે ગુરુ છે, તું ન ગુરુ નથી. તને અપેક્ષા લગાડીને સમજાવે છે. શુદ્ધ દ્રવ્યાર્થિક લઈ જોવામાં આવે તો પછી તને ક્યાં ભીખ છે આમાં? ખરેખર એ પણ મારો ધર્મ નથી. પુણ્ય પાપ ને કરવું એ પણ મારો સ્વભાવ. થોડુંક રહી ગયું તું હજી શિષ્યો ને ભક્તો ને ધારાવાહિક કહેવાનો પ્રસંગ એક આવી ગયો 320 ગાથામાં. કે ભગવાન વિનાયક આત્મા શુદ્ધ આત્મ તત્વ જે દ્રષ્ટિ નો વિષય છે, જે સમ્યક દર્શન નો વિષય છે, એ સમ્યક દર્શન ના પરિણામ નો કરતા નથી. શુદ્ધ દ્રવ્યાર્થિક ને એ જોવામાં આવે તો મોક્ષ અને મોક્ષ ના કારણ નો પણ ભગવાન આત્મા માં અભાવ છે. એ વાત છેલ્લા પારા માં હજી આપણે લેવી છે. જયારે શિબિર ની પૂર્ણાહુતિ ત્યારે થશે. પૂર્ણ સ્વરૂપ આવે ને ધીમે ધીમે. પણ ક્યાં અમને લઈ જવા છે? ઘર પદાર્થો કરતા તું નહીં, ઘર કર્મ નો કરતા નહીં, રાગ નો કરતા નહીં, ઇન્દ્રિય જ્ઞાન નો તું કરતા નહીં, એવો કરતા જ્ઞાયક એક રૂપતારો સ્વભાવ છે. ક્યાં સુધી તો ઠીક હતું. પણ આ મોક્ષ ને મોક્ષ માર્ગ કેમ કે એ તો કરવું અમને ઈષ્ટ છે. રાગ નું કરવું અમને નથી, કેમ કે રાગ ના કરવાથી એનું ફળ દુઃખ આવે. માટે રાગ નું કરવું તો નહીં, પણ જે પરિણામ કરવું ને એ પરિણામ માં આનંદ આવે. આનંદ નું તો મારે પ્રયોજન હતું. છોટુભાઈ જરા કેવી વાત છે? જરા છોટુભાઈ ને લાગ્યું એમ એવી વાત છે. કેવી વાત સાચી?
તમને તો ઘી પડે પણ અભ્યાસીઓને પણ ઘી પડે, કેટલાક ને એ વાત કે બધાને નહીં, ઘી પડે એ વાત. દ્રષ્ટિ તારી દ્રવ્યો પર લાય, આ પરિણામ ને હું કરું તો તારી દ્રષ્ટિ પરિણામો પર જશે, અરે પરિણામ માં મમતા થશે, એ પરિણામ ને તો સ્વામી થઈ જાય, એ સ્વયં સતનું તારાથી ખૂન થઈ જશે, અને અકર્તા સ્વભાવ નું પણ તારાથી ખૂન થઈ જશે. અકર્તા ને કરતા માનો અને સ્વયં પર્યાય પ્રગટ થતો હેતુ થઈ એને હું કરું, એનો તું સ્વામી બની ગયો. મોટો દોષ આવે છે. મોક્ષ નો કરનાર અભિપ્રાય માં જે હું મોક્ષ ને કરું એવો અભિપ્રાય છે, એ મંદરો કરતા થઈ જાય. પાછલા બાયણે થી મિથ્યાત સુધી ગયો એની દશામાં. આગળ જે ના આવ્યો પાછળ જ્યારે પાછલા દરવાજે દીધું. અરે જ્ઞાનાનંદ પરમાત્મા પોતાની ને પરની પરિણતિ ને માત્ર જાણે. જ્ઞાની તો પોતાની પરિણતિ અને પરની પરિણતિ ને કેવળ જાણે. જ્ઞાન નો સ્વભાવ જે કઈ પરની ને પોતાની થતી ક્રિયાઓ સ્વયં ને સ્વતંત્રપણે થતી ક્રિયાઓ એના સત્કારક થી થતી ક્રિયાઓ પર્યાય ના સત્કારક થી થતી ક્રિયાઓ નિષ્ક્રિય પરમાત્મા એનો કરતા નથી. એ ભાવના તેરું તે રાજા દ્યા મોક્ષ નો માર્ગ રાજકી રહી છે. નિશ્ચય મોક્ષ નો માર્ગ એ પ્રગટ થયો સાધક ને, એ સાધક પુકાર કરે છે એ મોક્ષ માર્ગ માં આવીને મોક્ષ માર્ગ ના પરિણામ ને જાણતા જાણતા એ પરિણામ માં મારા પરિણામ માં થતા પરિણામ માં રાગ નથી એમ કહે છે. સંવર નિદ્રા ને જાણીને કહે છે કે આ સંવર નિદ્રા ના પરિણામ ને જાણવામાં આવે છે. એ સંવર નિદ્રા ના પરિણામ કેવા જણાય છે કે રાજકી રહી છે એવા જણાય છે. પોતે અનુભવીને કહે છે, આત્માને તો જાણે છે પણ સંવર નિદ્રા ના મોક્ષ માર્ગ ના પરિણામ ને જાણે છે. એ જાણીને કહે છે કે આમાં તો રાગ છે નહીં. એ દેવો સમસ્ત રાજા દીધી રહી હોવાને લીધે ત્રણેય કાળ નિશ્ચય રત્નત્રય ના પરિણામ માં વ્યવહાર રત્નત્રય ના પરિણામ નો અભાવ છે. ત્રિકાળ સ્વભાવ માં તો ત્રિકાળ ભાવ. શું કહ્યું? ત્રિકાળ જ્ઞાનાનંદ જે તત્વ માં તો વ્યવહાર રત્નત્રય ના પરિણામ જે આશ્રય તત્વ એનો તો ત્રિકાળ ભાવ છે, પણ આત્મા આશ્રિત થયેલા સમ નિદ્રા ના પરિણામ માં પણ પરાશ્રી એવા ચિત્તા ના રાગ નો પ્રભાવ છે એમ અમે જાણીએ છીએ. સાધક એમ કે છે કે આ સમ નિદ્રા ના પરિણામ કેવા છે એનો અમે જ્ઞાન છે. નવ તત્વ માં સંવર નિદ્રા પરિણામ કેવા હોય એ રાગ રહી તો એને અમે સંવર નિદ્રા ના પરિણામ કહીએ છીએ. જેમાં સંકલ્પ નથી, જેમાં વિકલ્પ નથી, જેમાં રાગ નથી, જેમાં ક્રોધમાન માયા લોભ નથી, જેમાં આશ્ય નથી, રતિ અરતિ શોક ભય જુગુપ્સા કોઈ પણ પ્રકારના વિકૃત ભાવ વિભાવ ભાવ પરાશિત ભાવ સંવર નિદ્રા સ્વાસ્થ્ય ભાવમાં છે નહીં. એવું સમજ રાજાજી થી રહીતો અને લીધે શુદ્ધ ઉપાદાન કારણ ભૂત આ ક્ષણિક શુદ્ધ ઉપાદાન ની સિદ્ધિ કરવા માટે એમાં અશુદ્ધ ક્ષણિક ઉપાદાન રાગ નો અભાવ છે. શુદ્ધ ઉપાદાન કારણભૂત એટલે સંવર નિદ્રા ના પરિણામ જે સાધક ને પ્રગટ થયા એ શુદ્ધ છે. ઉપાદાન એ પર્યાય ની સ્વશક્તિ માટે તેને ઉપાદાન છે અને કારણ એ મોક્ષ નું કારણ થાય છે. ઉદય ભાવ રાગ મોક્ષ નું કારણ નથી અને ભગવાન આત્મા ત્રિકાળ મોક્ષ નું કારણ નથી. તો મોક્ષ નો માર્ગ છે એ મોક્ષ નું કારણ થાય છે. એ મોક્ષ નો માર્ગ એનું નામ શું? શુદ્ધ ઉપાદાન કારણ ભૂત. ક્ષણિક શુદ્ધ ઉપાદાન, ઉપાદાન એટલે સ્વશક્તિ, પર્યાય ની સ્વશક્તિ એને ઉપાદાન કારણ કહેવાય. અને એ આત્મા આશ્રિત છે ને સંવર નિદ્રા ના પરિણામ શુભ છે તેથી તેને શુભ કહેવાય. અને એ મોક્ષ નો માર્ગ મોક્ષ નું કારણ તે માટે કારણભૂત પરિણામ કહેવાય. ભોજનજી ઉપમે તો ગાગર કે સાગર હે અંદર માલ બહુ ભરા હે. नहीं, बिल्कुल चोखो माल बराबर भगवान के वास्ते आया है पार्सल 320 का था। सिमंदर भगवान ने वहां से भेजा भारत में, गुरुदेव के हाथ में पार्सल आया, खोला, हा 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 हा, भगवान आत्मा ऐसा है। क्रोध उपादान कारण भूत होवाथी मोक्ष नू कारण छे, मोक्ष मार्ग मोक्ष नू कारण छे, राग बंधनू कारण मोक्ष, मोक्ष नू कारण नहीं, बंधनू कारण नहीं, त्रिकाली द्रव्य पारिणामिक भाव के द्रव्य स्वभाव छे, ते बंधनू कारण नहीं, मोक्ष नू कारण नहीं, राग बंधनू कारण अने वितरागी परिणाम संवाद इजराना ये परिपूर्ण आनंद नू कारण है। परिपूर्ण आनंद ज्ञान आनंद दर्शन आनंद सुख आनंद वीर्य एवी जे मोक्ष दशा प्रगट थाय एनू कारण मोक्ष नो मार्ग छे, अने ए मोक्ष नो मार्ग शुद्ध पारनामिक स्वभाव ने अवलंबनारी भावना परिणति है। मोक्ष कारण छे परंतु शुद्ध पारनामिक नहीं, शुद्ध पारनामिक जे स्वभाव छे गजबनी बात करी के सीता जो मुक्त स्वभाव छे ये मोक्ष नु कारण नथी, केम के अमे तो कारण एने कहीए कि कारण ना सद्भाव मा अवश्य कार्य नी उत्पत्ति थाय, थाने थाय ज एने अमे कारण तरीके गणीए छे। ईश्वर भाई न्याय आपे छे કે ભગવાન આત્મા મોક્ષ નું કારણ નથી, પણ મોક્ષ નો માર્ગ મોક્ષ નું કારણ છે, એમાં એવો ન્યાય રહેલો છે કે ભગવાન આત્મા તો પ્રથમથી જ છે, અનાદિથી જ છે, ભગવાન આત્મા એની હયાતી હોવા છતાં પણ મોક્ષ થતો જ નથી, તે કારણે તેને મોક્ષ નું કારણ કહેવામાં આવતું નથી, એના સદભાવમાં પણ મોક્ષ નો અભાવ રહે છે, તે કારણે તે ત્રિકાળી સામાન એકરૂપ દ્રષ્ટિનો જે વિષય છે સ્વભાવ ઉપાધિ એ મોક્ષ નું કારણ નથી, કેમ કે કારણ એને કહીએ છીએ કે જે કારણના સદભાવમાં ભલે અંતર્મુખ ને કોઈને બહાર લાગે ખાવ જવું છે, પણ નિયમ મોક્ષ નું મોક્ષ એક કાર્ય છે, મોક્ષ એક કાર્ય પ્રગટ થાય છે, નવું અનાદિ નું નહોતું, નવું કાર્ય પ્રગટ થાય, અનંત જ્ઞાન અનંત દર્શન અનંત સુખ અનંત વીર્ય કાર્ય મોક્ષ પર્યાય। હવે એ મોક્ષ પર્યાય એનું જે કારણ મોક્ષ નો માર્ગ એનું કારણ છે, કેમ કે એવા કારણ ના સદભાવમાં જેને જેને તમે કૃષ્ણ ચારિત્ર ના પરિણામ પ્રગટ થાય, મોક્ષ નો માર્ગ પ્રગટ થાય, એ કારણ એવું નિયમરૂપ છે કે એની દશામાં મોક્ષ પ્રગટ થાય, થાય ને થાય જે નિયમરૂપ કારણ છે, અને ત્રિકાળી દ્રવ્ય કારણ નથી, કેમ કે એનો સદભાવ હોવા છતાં પણ જીવો નો મોક્ષ થતો જોવામાં આવતો નથી, જેમ કે અભવી જીવ, જેમ કે દૂરવર્તી ભવી જીવ દુર્ભવી એના પાસે એવું થતો તો છે, ભગવાન આત્મા પડ્યો તો છે મુક્ત સ્વભાવી, છતાં પણ એની હયાતી હોવા છતાં મોક્ષ ની પર્યાય પ્રગટ થતી નથી, તેથી અમે એમ જાણીએ છીએ સાધક કહે છે કે અમારો ભગવાન આત્મા મોક્ષ નું કારણ નથી, પણ આત્માને આશરે મોક્ષ માર્ગ પ્રગટ થયો તે મોક્ષ નું કારણ, નિયમસારમાં એને કારણ પરમાત્મા કયો, પણ એ તો પર્યાય એનું અવલંબન લે છે તો કાર્ય સાપેક્ષ થી એને કારણ પરમાત્મા કહેવામાં, અહીંયા તો કહે છે કે એ વિદ્યમાન હોવા છતાં મોક્ષ થતો નથી, માટે મોક્ષ મુક્ત ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ એ મોક્ષ નું કારણ નથી, પણ મોક્ષ નો માર્ગ મોક્ષ નું કારણ છે, જે મોક્ષ માર્ગ માં આવે છે એનો મોક્ષ થાય છે, માર્ગમાં આવે છે એનો મોક્ષ અવશ્ય થાય છે, નિયમ છે, પરંતુ શુદ્ધ પારિણામિક નહીં. આ શુદ્ધ પારિણામિક બધાની પાસે ભગવાન આત્મા વિદ્યમાન છે પ્રગટ, એ પણ એ મોક્ષ નું કારણ થતો નથી, કેમ કે એની હાજરી હોવા છતાં મોક્ષ નો અભાવ છે. માટે ખરેખર એમાં નિયમ ન રહ્યો, કારણ પણ એનો નિયમ ન રહ્યો, એની હયાતી હોવા છતાં મોક્ષ ની અહયાતી, હયાતી નથી, તેથી કારણ નથી. અને મોક્ષ માર્ગ પ્રગટ થાય તો અવશ્ય મોક્ષ થાય, થાય ને થાય માટે કારણ પણ હતો મોક્ષ માર્ગ ની પર્યાય માં છે, જે રાજતી રહી છે. પારિણામિક ભાવ નહીં, એ શક્તિ રૂપ મોક્ષ છે. હવે ખુલાસો કરે છે છેલ્લો, એ શક્તિ રૂપ મોક્ષ છે એ તો શુદ્ધ પારિણામિક છે. એક શક્તિ રૂપ મોક્ષ અને એક વ્યક્તિ રૂપ મોક્ષ, મોક્ષ ના બે વિધાન. શક્તિ રૂપ મોક્ષ છે જીવનો મોક્ષ થતો જોવામાં આવતો નથી, જીવ તો મોક્ષ સ્વરૂપ છે. જીવ નો મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે. ત્રિકાળ જે મુક્ત સ્વભાવ આત્મા છે, એ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ થી રહી નિત્ય નિરાવરણ સકલ નિરાવરણ અખંડ એક પ્રતિભાસમય શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ અવિનાશી પરમાત્મ દ્રવ્ય છે હું છું, એ તો ત્રિકાળ મુક્ત છે. એ તો શક્તિરૂપ મોક્ષ છે, બધાની પાસે શક્તિરૂપ મોક્ષ તો છે, એ તો શુદ્ધ પારિણામિક છે, પ્રથમથી જ વિદ્યમાન છે. મોક્ષ માર્ગ સચ્યો કે ન સચ્યો, મોક્ષ થાવ કે ન થાવ, દરિયાઈ નો દરિયાઈમાં મોક્ષ માર્ગ પ્રગટો હોય કે બંધ માર્ગ હો, દરિયાઈમાં ભાવ બંધ હોય કે ભાવ બંધ થાવ, પણ ભગવાન આત્મા તો પ્રથમ થી જે મુક્ત છે, એ તો પ્રથમ થી વિદ્યમાન છે. આ તો વ્યક્તિ રૂપ મોક્ષ નો વિચાર ચાલે છે ભાઈ. ઉપર જે પથ્થર બાંધ્યો હતો કે આ પાંચ ભાવમાં મોક્ષ નું કયું કારણ છે, એમાં જે અમે કહ્યું હતું એ તો વ્યક્તરૂપ મોક્ષ ની પર્યાય પ્રગટ થાય એના કારણ ની મીમાંસા કરવામાં આવી છે. એના કારણ ની મીમાંસા કરતા કરતા ઊંડાણ માં ઉતરતા ઉતરતા એ શુદ્ધ આત્મા ને આશરે પ્રગટ થયેલા મોક્ષ માર્ગ ના પરિણામ એક જ મોક્ષ નું કારણ છે. ભગવાન ત્રિકાળી પ્રેમ સામાન્ય મોક્ષ નું કારણ નહીં, અને પરાશિત રાગ એ બંધ નું કારણ, એ પણ મોક્ષ નું કારણ નથી. આ તો વ્યક્તિ રૂપ મોક્ષ નો વિચાર ચાલે છે ભાઈ, આ શક્તિ રૂપ મોક્ષ ની વાત નથી. એક વિષય એકદમ ટોચ નો કરતા બુદ્ધિ છોડાવવા માટે આચાર્ય ભગવાન અપૂરો વાત કરે છે. અકાચ્ય ન્યાય અને અકાચ્ય દલીલ વસ્તુ નું જેવું સ્વરૂપ છે, સર્વજ્ઞ ભગવાન ના જ્ઞાન માં પ્રત્યક્ષ આત્મા જેને જીવ તત્વ ની વાત ચાલે છે. આહા, તત્વ એને જાણ્યા ભેદ ને પણ એને એમાંથી એક સામાન્ય જીવ તત્વ એને એક સમય માત્ર પણ ન જાણ્યા, પરને જાણ્યા. આજ કર્મ ને જાણવા રોકાણો, પર્યાય ના ભેદ ને જાણવા રોકાણો, પણ એ પરિણામ ની પાછળ શુદ્ધ જીવત્વ શક્તિ રૂપ શુદ્ધ પારિણામિક ભાવ સહજ જ્ઞાન ને આનંદ થવાય ભગવાન અંદર ની પરમાત્મ દ્રવ્ય શું છે એનું એને દરકાર કર્યું. એવી અપૂર્વ વાત સર્વજ્ઞ ભગવાને પ્રત્યક્ષ જોઈ છે, ગણગર ભગવાને જીલી છે વાણીમાં ભાવમાં, અને જીલીને ગણગર ભગવાને બાર અંગની રચના કરી, અને પરંપરામાં કુંકુંડ આચાર્ય ભગવાન સુધી વાત આવી, અને એ વાત સોનગઢના સંત સુધી આવી અને સોનગઢના સંત ની વાત આપણા સુધી આવી.
પરંપરા ચાલે છે ભારતમાં, આ પરંપરા જ્ઞાનીઓ પામતા જાય છે, પોતાની સાધના કરતા જાય છે, કહેતા જાય છે અને ચાલ્યા જાય. હા એમ જ છે ભાઈ. હા ગુરુદેવ ભક્તો ખતકતા હતા, આ સર્વજ્ઞ ભગવાન ના કેણ છે. હા લક્ષ્મી ચાંદલો કરવા આવી કે માથું હલાવીશ નહીં. આ તારા મૂળ સ્વભાવ ની વાત છે. તારો મૂળ ઓરિજિનલ સ્વભાવ જીવ નો કેવો છે, આત્મા નો, એ સાંભળ. સર્વજ્ઞ ભગવાને કહેલી વાત આચાર્ય ભગવાન કહે છે કે હું શાસ્ત્ર વાંચીને નથી કહેતો, હું મારા શુદ્ધ આત્મા નો પ્રત્યક્ષ અનુભવ કરીને ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા કેવળ દ્રવસુત નું અવલંબન અમને નથી, દ્રવસુત નું અવલંબન આવી જાય છે પણ અમને આત્મા નું અવલંબન છૂટતું નથી, એવા ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા અમે વાત કરી. સાંભળ સંતો અનુભવીને આત્માની વાત કરે, આત્માને જોઈને આત્મા ઉપર નજર રાખીને આત્માની વાત કરે, આત્માની નજર છૂટતી નથી, એને દ્રષ્ટિ માંથી આત્મા દૂર થતો નથી. હા હા દ્રષ્ટિ ની સમીપે ભગવાન આત્મા વર્તી રહ્યો છે. એવી જે દ્રષ્ટિ અને જ્ઞાન આત્મા નું થયું અનુભવી પુરુષ કહે છે કે સાંભળ તારા આત્મા ની વાત હું કહું છું. એ અપૂરો વાત આ ગાથા નો ટોટલ નિચોડ આવે છે. કર્તા બુદ્ધિ નો અહંકાર છોડવા માટેની વાત છે. આત્મા જ્ઞાતા ભીજશે, જ્ઞાતા છે એવું સંધાન કરશે તો જ્ઞાતા પર્યાય માં થઈ જશે. જ્ઞાયક નું સંધાન કરતા એ જ્ઞાતા જ થાય. જ્ઞાયક નું સંધાન કરે એ કરતા બુદ્ધિ રહી જાય. કરતા બુદ્ધિ રહે તો જ્ઞાયક ની શ્રદ્ધા નથી, અને જ્ઞાયક ની શ્રદ્ધા થઈ તો એની કરતા બુદ્ધિ હોતી. એવી અપૂર્વ ચીજ છે. વખત થઈ ગયો, આ પારો શરૂ બપોરે કરશે.
રાજકોટમાં આધ્યાત્મિક શિબિરમાં મુરબ્બી શ્રી લાલચંદભાઈ નું સાતમા દિવસનું સાંજનું પ્રવચન.
સર્વશુદ્ધ જ્ઞાન અધિકાર ગાથા 320 જયસેના આચાર્ય ભગવાન ની તાત્પર્યની ટીકા. જેને ભણતા આત્માનું ભાન થાય અને શુદ્ધ આત્માનો અનુભવ થાય એવી આ તાત્પર્યની ટીકા છે. મોટેજી શબ્દ વાંચ્યો છે કે સમયસારની શુદ્ધાત્માનુભૂતિ લક્ષણ તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં મોટે શબ્દ વાપરો છે. આ તાત્પર્યવૃત્તિ નામની જે ટીકા છે સમયસારની સંસ્કૃતની, એ જો ગુરુ ગમે ને પોતાની યોગ્યતાથી યથાર્થપણે પોતાના શુદ્ધાત્માના સ્વરૂપનું જેવું આમાં નિરૂપણ કર્યું છે, પોતાની બધી કલ્પનાઓને છોડીને, પોતાની બધી માન્યતાઓને છોડીને સર્વજ્ઞ કથિત શુદ્ધ આત્માનું સ્વરૂપ જેવું આવ્યું શાસ્ત્રમાં, એવું અમે અનુભવ્યું છે. અમારા ગુરુ પરંપરા મહાવિદ્યા અમને મળી છે અને આ સમયસાર શાસ્ત્રની તાત્પર્યના સ્તુતિ નામની ટીકા જે લખીએ છીએ એને યથાર્થ કોઈ જીવ ભાવથી ભણે અને શુદ્ધ આત્માનો અનુભવ થાય એવી આ ટીકા છે. એમ નથી લખ્યું કે એને આ સૂક્ષ્મ જ્ઞાન વધી જાય, ધારણા વધે, પંડિત થાય. એ આ તાત્પર્યવૃત્તિ ટીકાના ભણવાનું ફળ નથી. આનું ભણવાનું, અધ્યયન કરવાનું, મૃગાત્માનો અનુભવ જે અનંત 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 કાળ બીજો, પોતાના સુદાત્માનો અનુભવ એક સમય માત્ર પણ પૂર્વે જીવને થયો નથી, એવા સુદાત્માના પ્રત્યક્ષ અનુભવમાં નિમિત્ત થાય એવી આ અમે ટીકાની રચના કરી છે. સંસારમાં નિમિત્ત ન થાય, સંસારની વૃદ્ધિમાં નિમિત્ત ન થાય, મિથ્યાત્માં નિમિત્ત ન થાય, રાગમાં નિમિત્ત ન થાય, ઇન્દ્રિય જ્ઞાનમાં નિમિત્ત ન થાય, પણ અતિન્દ્રિય જ્ઞાન દ્વારા સુદાત્માનો અનુભવ તને થશે એમાં આ શાસ્ત્ર તને નિમિત્ત થાય એવું આ પરમાગમ અપૂર્વ શાસ્ત્ર છે. એને તારો પક્ષ છોડીને તો સાંભળજે અથવા તો એનું સ્વતંત્રપણે અધ્યયન કરજે. સત્પુરુષનો યોગ હોય તો પ્રથમ નંબર શ્રવણનો છે, પણ કદાચિત આ પંચમ કાળ છે ને તને સત્પુરુષનો યોગ કદાચિત ન પણ હોય, એમ કે ધારાવાહી સત્પુરુષનો યોગ પંચમ કાળમાં હોતો નથી. કદાચ તને સત્પુરુષનો યોગ ન હોય તો આ સમયસાર શાસ્ત્રની તાત્પર્યવૃત્તિ ટીકા ને તું શુદ્ધાત્માને લક્ષ્યમાં રાખીને ભણજે, એમ છે કેવડાયું ને ભાઈ. અભયકુમાર મારફત અહીંયા શિબિરમાં એ સંદેશો આવ્યો, ધર્માત્માનો સંદેશો છે કે ભાઈ તું શાસ્ત્રનું અધ્યયન કર, તો શુદ્ધાત્માની દ્રષ્ટિ રાખીને લક્ષ્ય રાખીને એને ઉદ્દેશપણે રાખીને તું ભણજે તો તને શુદ્ધાત્માનો અનુભવ થશે. એ વાત અહીંયા આચાર્ય ભગવાન શાસ્ત્ર ભણવાનું ફળ વિતરાવતા અને ગાથાનું ફળ પણ વિતરાવતા છે, શાસ્ત્રનું ફળ વિતરાવતા છે, તાત્પર્ય વિતરાવતા છે. એ વાત એક અનાદિ કાળથી જીવને કરતાપણાની મિથ્યા માન્યતા મિથ્યા ભ્રમ મારા આત્મા સિવાય જગતના બધા પદાર્થો છે એનો હું કરતા છું એવી એક મિથ્યા માન્યતા અનાદિ કાળથી ચાલી આવી છે. દેહને કરું, દેહના અવયવોને હલાવી ચલાવી શકું, આંખને હલાવી ચલાવી શકું, ભાષા હું બોલી શકું, રાજાજીની ક્રિયાનો હું કરનાર છું એમ અનાદિ કાળથી આશરો અને અજી તત્વમાં કરતો બુદ્ધિ રાખતો, કદાચિત એ જ્ઞાનીના યોગમાં આવતા એ રાજાજીનો ને પર પદાર્થનો હું કરતા નથી એમ સવિકલ્પમાં કરતા બુદ્ધિને છોડતો અને શુદ્ધ પર્યાયનો હું કરતા છું એમ એમાં કરતા બુદ્ધિ રાખતો મિથ્યાત્વને પહોંચી ગયો છે. કરતા થઈ શકતો નથી ખરેખર, કરતા બુદ્ધિ રાખે એવી સૂક્ષ્મ વાર્તામાં સમજાવે. પર દ્રવ્યનો કરતા કેમ નથી કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય વ્યાપક નથી માટે તેનો કરતા નથી. ન્યાયો આપીને કરતા પોણાની બુદ્ધિ છોડાવતા આવે કેમ કે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અભાવ છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું નથી, એ અસત ભાવે હોવાથી તેમાં વ્યાપે વ્યાપક ભાવનો અભાવ હોવાથી બે દ્રવ્યથી કરતા કર્મ સંબંધનો ત્રણેય કાળ અભાવ છે એવો ન્યાય સાંભળીને પર પદાર્થની કરતા બુદ્ધિ છોડે છે. બુદ્ધિમાં અનુભવ પહેલા ન્યાયથી આગળ આવતા આ પુણ્ય ને પાપના પરિણામનો હું કરતા છું એમ
જયારે એમાં અટકે છે ત્યારે એને છોડાવવા માટે આચાર્ય ભગવાન બીજો ન્યાય આપે. આત્મા રાજાજી નો કરતા ખરેખર હોય તો નિત્ય કરતા ભણાનો દોષ આવતા કરી રાજની નિવૃત્તિ થઈને એને ધર્મ ની દશા પ્રગટ થઈ શકે નહી. માટે રાજ નું કરવું પણ સારા સ્વભાવ માં નથી. અને પર્યાય દ્રષ્ટિ થી પાયસો છે એ તો તારું નયું અજ્ઞાન છે. હવે એ રાજાજી નો પણ આત્મા અકર્તા છે. ત્યાર પછી એ શિષ્ય ને જેમ ને માગણ વધે છે, ચોપડી માંથી પછી ત્રીજી ચોપડી માં જયારે આવે છે ક્લાસ માં, ત્યારે કહે છે કે ભગવાન આત્મા પરિણામ નો પણ કરતા નથી. ત્યારે લાંચ આપીને ત્રીજી ચોપડી માં આવ્યું તો વિદ્યાર્થી લાંચ આપી નથી, ખરેખર પાસ નતો છો. એ ઉભો થાય છે કે રાજાજી નો કરતા તો નિશ્ચય થી છે, પર નો અકર્તા ને રાજ નો આત્મા કરતા છે એમ આપે શીખડાયું તો પ્રોફેસર તમે જ હતા. પ્રોફેસર અમે હતા પણ ક્લાસ બદલી ગયો છે. આ કેને ત્રીજી ચોપડી માં એને મૂક્યો, રિગ્રેટ કરો અજમેરા ભાઈ. આ ત્રીજી ચોપડી નો ક્લાસ ચાલે છે, આ વિદ્યાર્થી બીજી ચોપડી ને સાંભળવાને લાયક છે. પાસ જો હોય તો ત્રીજી માં દાખલ કરે, પણ અત્યારે તો બધા ઘણા પ્રકારના અજમેરા ભાઈ નાચ ને લાગવગ ને બધું ઘણું છે ને, એ અપેક્ષા થી મેં વાત કરી. ભાઈ હવે તને એક એવી ઊંચામાં ઊંચી વિદ્યા આપું છું કે આ વાત જોઈ ઉતરવી કઠણ છે, પણ જો ઉતરી ગઈ વિશે પણ ઘટ કરે છે. એ વાત આવી ગઈ છે, ઘણી ઘણી વાત આવી ગઈ. છ દિવસ તો થઈ ગયા, આજે સાતમો ને કાલ નો આઠમો દિવસ છે. મોરબી ખિંચન ભાઈ તો કહે કે જ્યાં આઠ દિવસ આવ્યા ત્યાં આઠ કર્મ નો અભાવ થઈ જાય ને આઠ ગુણ ની પ્રાપ્તિ. હા, એમ એવી જ વાત છે. આ ઘણા કાઢે, આ તો મેં બે કાઢ્યા, બાકી એ તો ઘણા કાઢે. હા હા, સાંભળવાય તારી કરતા બુદ્ધિ નું ઝેર ઉતારવા માટે મહામંત્ર તને આપું છું. અત્યારે તું પહેલી ચોપડી નો પાઠ ને બીજી ચોપડી ના પાઠ ને આગળ કરીશ માં, હું ત્રીજી ક્લાસ માં અત્યારે બેઠો છું. એવી જ રીતે સિદ્ધાંત માં કહ્યું છે, અમૃત જયસેન આચાર્ય ભગવાન ને પોતાને અનુભવ કરીને એ વાત બેસી ગઈ છે કે ભગવાન આત્મા દ્રષ્ટિ નો વિષય છે કે નિષ્ક્રિય સુખ પારણા ની છે. એને અનુભવ થી બેસી ગઈ છે વાત. પણ ભક્તો ને શિષ્યો ને સમાજ ને વિશેષ શ્રદ્ધા નું કારણ થાય એટલે પૂર્વ આચાર્ય ભગવંતો ના સૂત્ર નો પણ આધાર આપતા આવે છે. આ પંચાસી કાળ માં આખો શ્લોક છે ને ધવલાજી નો ત્યાંથી બારથી બહુ જૂનો શ્લોક છે. આ સિદ્ધાંત માં કહ્યું છે કે નિષ્ક્રિય શુદ્ધ પારનામિક કહો. અત્યાર સુધી શુદ્ધ પારનામિક ને વાત કરી અને શુદ્ધ પારનામિક કરતા ભોગતા થી શૂન્ય છે એમ કહ્યું. હવે અહીંયા એક સંસ્કૃત નો શ્લોક મૂકે છે કે ભગવાન સાંભળ, ભગવાન આત્મા જે જ્ઞાયક ભાવ છે, જે શુદ્ધ આત્મ તત્વ છે, જેની અભિમુખતા ઉલમણ લેતા આશ્રય કરતા એને સમ્યક દર્શનાન ચારિત્ર ના પરિણામ પ્રગટ થાય, એ સમ્યક દર્શન નો જે વિષય છે, સમ્યક દર્શન આદિ ના જે પરિણામ તે સક્રિય છે, પણ એનો જે વિષય છે આશ્રયભૂત એ નિષ્ક્રિય છે. અનાદિ કાળ થી કર્તૃત્વ બુદ્ધિ છે ને આત્મા ને સક્રિય માનતો આવે છે, ક્રિયા નો હું કરનાર છું એમ માને છે પર્યાય દ્રષ્ટિ થી, પણ દ્રવ્ય સ્વભાવ ની દ્રષ્ટિ થી એક વાર એ સક્રિય પરિણામ ને નવું કહીને સક્રિય ની સાથે સાથે એક તત્વ નિષ્ક્રિય અન્વય રૂપ રહેલું છે. કે જે સક્રિય પર્યાય ની સાથે રહેવા છતાં એ સામાન્ય દ્રવ્ય સ્વભાવ પોતે ત્રણેય કાળ નિષ્ક્રિય રહેલો છે. એ નિષ્ક્રિય શુદ્ધ પારનામિક કહો. શુદ્ધ પારનામિક એટલે જ્ઞાયક શુદ્ધ આત્મ સ્વભાવ, જે અનંત ગુણ નો પિંડ એક ગુરુ પરમાત્મ દ્રવ્ય જે ધ્યેય છે, જે ગુરુ પરમાત્મા છે, એ નિષ્ક્રિય શુદ્ધ પારનામિક કહો. એનો સંસ્કૃત નો શબ્દ મૂકો. પરાચાષ્ટા બે શબ્દ મૂકા. નહેરુજી જતા પહેલા ગુરુદેવે બે શબ્દો આપ્યા. 320 ગાથા ચાલતી હતી. આ આત્મા છે ને એ અકર્તા છે, જૈન દર્શન ની ઉત્કૃષ્ટતા છે. બીજી દિવસે કહ્યું છે જૈન દર્શન ની પરાચાષ્ટા. આનાથી આગળ કઈ કહેવાનું હતું? જો અહીંયા તારી નજર પડી રહી તો પરિણામે સક્રિય દશા સમ્યક દર્શન થશે, પણ એ સક્રિય નો હું કરતા છું એવું બુદ્ધિ તને થશે. નિષ્ક્રિય સિદ્ધાંત થતા સક્રિય નું જ્ઞાન થાય, એને અનેક અંત ને જાણ્યું કહેવામાં આવે. તો એકાંત પક્ષ માં બને છો. નિત્ય ને અનિત્ય જેમ જોડતું જેમ નિષ્ક્રિય ને સક્રિય જોડતું છે, એને દ્રવ્ય પર્યાય વસ્તુ ને જોડતા ને પ્રમાણ જ્ઞાન નો વિષય કહેવામાં આવે. એમ આવ્યું તું કે તમે પ્રમાણ ને ઉડાવો તો તમે એવું શબ્દ કઈ પાછો. કોણ કોને ઉડાવે ભાઈ સાંભળ. એ પ્રમાણ જ્ઞાન ઉત્પન્ન થાય કોને ને કેવી રીતે ઉત્પન્ન થાય એના મોઢા બીજા છે. પ્રમાણ ના પક્ષ થી પ્રમાણ જ્ઞાન પ્રગટ થતું નથી, વ્યવહાર ના પક્ષ થી પ્રમાણ જ્ઞાન પ્રગટ થતું નથી, અને નિશ્ચય ના પક્ષ થી પણ પ્રમાણ જ્ઞાન પ્રગટ થતું નથી. સાંભળતો ખરો બાપા, ધીરેથી સાંભળતો. પ્રમાણ જ્ઞાન જોઈ છે ને તારે, તો પ્રમાણ જ્ઞાન જોતો હોય તો તું એક વખત આ ગાથામાં જે કહેવાનો આશય છે એ સમજ. અર્થાત શુદ્ધ પારનામિક ભાવ નિષ્ક્રિય છે. સમ્યક એકાંત પૂર્વક અને એકાંતિક જ્ઞાન થાય છે. નિષ્ક્રિયનું જ્ઞાન ને ભાન થતા એક તે જ સમયે તમને પ્રજ્ઞાન ચારિત્ર ના પરિણામ શુદ્ધ ક્રિયા રૂપે પ્રગટ થતા નિષ્ક્રિય ના જ્ઞાન સાથે સક્રિય નું જ્ઞાન એક સમયે થાય. તેને અનેકાંતિ જ્ઞાન કહેવામાં આવે છે. નિષ્ક્રિય અને સક્રિય નું જોડકું તે આત્મધ્રુવ છે.
આત્મા આવે તને થોડીક સ્વરમાં આવશે, તને લાગશે કે આ ભૂલ જ આવે છે.